શ્રી પ્રવચનસાર ગાથા 95 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 51.
સ્ત્રી પુત્ર ધનાદિકના ગ્રહણ ત્યાગમાં મનુષ્ય રૂપ અર્પણ છે, વ્યવહાર છે તો મનુષ્ય રૂપે અર્પણ છે. પોતાને મનુષ્યપણે માનીને જેટલી કોઈ શરીરની ક્રિયા અથવા સંયોગોની ઉદયમાં આવતા સંયોગોની સાથેનો વર્તન અથવા વ્યવહાર અને એ ગ્રહણ ત્યાગને કરી શકવા પણ માની મનુષ્ય વ્યવહાર છે. અને એ મનુષ્ય વ્યવહાર છે તે પર સમય રૂપ છે. એવો જ મનુષ્ય વ્યવહાર તે પર સમય રૂપ છે. તેના ક્રમમાં પરગ્રહમાં આત્મા પોતાપણાને એ અભ્યાસ કરે છે. માત્ર એટલી ચેતના તેજ હું છું એમ માનવું એમ પરિણમવું એ આત્મવ્યવહાર આત્મા વિવર્તન છે. સામે સામે લીધા એ અસમાન જાતિએ જે ગ્રહ કર્યા છે કે હું મનુષ્ય છું, ફલાણો છું, એ મનુષ્ય વર્તન એ મનુષ્ય વ્યવહાર કે અનાત્મવ્યવહાર છે. જો આને આત્મવ્યવહાર કહીએ તો આ અનાત્મવ્યવહાર છે. નહીં તો સામાન્ય પણ એમ લાગે કે મનુષ્ય થાય છે, મનુષ્ય ગતિમાં આવે અને મનુષ્ય પણ વર્તે તો એમાં શું ખોટું છે? એમ નથી. આત્મા ક્યારે આત્માનું સ્વરૂપ છોડે છે એ વાત લેતા કે છોડ્યા વિના જ સ્વભાવને એને લખવાનો મૂળ મુદ્દો એ છે. છોડ્યા વિના જ સ્વભાવને ઉત્પાદ એ ધ્રુવ્યું બિલકુલ વિકારી અવિકારી ઉત્પાદ થાય છે અથવા વ્યય થાય છે તે સ્વભાવને છોડીને થાય છે. વસ્તુ એના સ્વભાવને છોડી દે છે ને એમ થાય છે. એ બિલકુલ જેને સ્વભાવનું લક્ષ્ય નથી અથવા સ્વભાવનું ભાન રહેતું નથી એ એકાંત નિરર્ગળપણે પોતાને મનુષ્યપણે માનીને અનેક પ્રકારના રાજદેશ મોહના ભાવે પરિણમ્યો છે. અને એના ફળમાં એ અન્ય સંસ્કારના કરી ભણાવે કરે છે. એટલે માત્ર અચલી ચેતના અચલી ચેતના એક નિત્ય સ્વભાવ શીખતો નથી, ચલાયમાન થતો નથી, ફરતો નથી. એવું જે ચૈતન્ય સ્વરૂપ એ જ હું છું એમ માનવું, એમ માનવું એટલે એમ પરિણમવું, એને એમ માનવું એમ કહેવામાં માનવાની સાથે પરિણમવું જરૂર છે. એમ માનવું એટલે એમ માનવારૂપ પરિણમવું, એવું જ પોતાને માનીને ચાલવું પરિણમવું એને માન્યતા કહેવામાં આવે છે. એમ કે ચાલો માની લીધું અમે તો હવે આ પણ માન્યું આ પણ માન્યું એમ બે માનવું વિરુદ્ધ પણ બનતો નથી. જાણવામાં બે વિરુદ્ધ વિશે જણાય તો પણ એમાં જે વિરુદ્ધ છે તે હું નથી, મારામાં નથી એમ જણાય. આમ પણ પોતાપણે માને, આને પણ પોતાપણે માને એમ વિરુદ્ધ વિષયમાં બની શકે. માત્ર અસલી ચેતના તેજ હું છું. આબુ ઊંડું સ્વભાવના આશ્રય ગભરાયેલું પરિણામ છે. માત્ર અસલી ચેતના તેજ હું છું એ કઈ વિકલ્પ નથી. અને માન્યતા તો હંમેશા નિર્વિકલ્પ જ હોય છે, પછી વિચારી હોય છે પોતાને મનુષ્ય પણ માને છે ત્યારે એની માન્યતા નિર્વિકલ્પ છે, અને પોતાને આત્મા પણ માને ત્યારે પણ એની માન્યતા તો નિર્વિકલ્પ છે, માન્યતામાં વિકલ્પ પડતો નથી. આથી કથનથી એનો વિસ્તાર કરવામાં આટલો વિકલ્પ ઉપજે છે કે માત્ર એકલી ચેતના થાય છે ખરો, વિકલ્પ થી થોડો થાય છે, વિકલ્પ વચ્ચે આવે છે, આવે છે એટલે વિકલ્પ બાળી તો એમને દેખા થાય, વિકલ્પમાં થોડો ફેરફાર થાય છે તો એની વિકલ્પ બાળી સ્થિતિ, અને એ વિકલ્પની સ્વાળી સ્થિતિમાં થોડો ફેર થાય છે. આ મારું, આ મારું, આ મારું, હું માનો, આ મારો હું દેખો વિચારો, એના બદલે હું આત્મા એવો વિચાર, આ જ વિચારને ચિંતામાં માનવીએ છે એવું બને છે. એટલું પરિવાર કેટલા વિચારમાં આવ્યો એટલું એ પરિવાર નથી. નિર્વિકલ્પ એની પ્રતીતિમાં આવે, જે નિર્વિકલ્પ પ્રતીતિ છે એમાં આવે કે હું અવિચલિત ચેતના સ્વભાવ છું, આત્મા હું છું, ત્યારે એને માનવું અથવા પરિણમવું કહેવામાં આવે છે. આત્મવ્યવહાર છે, મનુષ્ય વ્યવહાર તે પર સમય છે અને આત્મવ્યવહાર તે સ્વસમય છે. એ પર સમય ને સ્વસમય શાસ્ત્રીય પરિભાષા છે, સાદો અર્થ કર્યો. મનુષ્ય શરીર વગેરે ની એટલે શરીર મન કાયાની ક્રિયા હું કરી શકું છું, હું મનથી આમ વિચારું છું તે બરાબર છે, એ મનની ક્રિયા છે. મન દ્વારા જે વિચાર આવ્યો આ મેં વિચાર્યું આવો મેં નિર્ણય લીધો તે બરાબર છે, એ મનુષ્ય વ્યવહાર ઉપર સમય રૂપ પ્રયોગ કરવાનું મન છે. પણ બરાબર વિચાર કર્યો ને એમાં હું ચેતના સ્વભાવ છું, નિર્વિકલ્પ ચેતના સ્વભાવ છું, એ પરિણામનો અભાવ છે. તેથી એકાંત એને મનની ક્રિયાનો આશ્રય વર્તે છે, ત્યારે મન અને મન સિવાયના બીજા પણ કેટલા કોઈ સંયોગો છે એમાં સ્ત્રી પુત્ર ઘણા બદલાઈ દીધા છે, સાથે સાથે કુટુંબ પરિવાર છે, બીજો પણ જેટલો કોઈ સંયોગ છે એટલો કોઈ બદલાઈ પણ પ્રસન્ન છે સવારથી સાંજ સુધી. એ તમામનો હું કરતા છું, ગ્રહણ ત્યાગનો સ્વામી છું એટલે એનો હું કરતા છું, એમાં હું પ્રવર્તન કરનારો છું, એમાં હું વ્યવસ્થા રાખનારો છું, એમાં હું બરાબર કાર્ય કરનારો છું, કોઈ કાર્ય અયોગ્ય કરતો નથી એ વગેરે એમ જ માને ને, કોઈ એમ માને પણ યોગ્ય કાર્ય કરું છું વગેરે માનવું, એટલે મનુષ્ય વ્યવહાર એટલે પર સમય રૂપ પરિણમન છે. જેવો તે મનુષ્યાદી પર્યાયમાં લીન છે, એવા જે પ્રકારે પરિણમનમાં જેવો તલ્લીન થઈને પડ્યા છે અથવા એમાં જ જેની પરિણમનની રમત તન્મયપણે ચાલ્યા કરે છે, એકાંત દ્રષ્ટિવાળા લોકો મનુષ્ય વ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગદ્વેષી થાય છે, અને રાગદ્વેષ ન ઉપજે એ પ્રશ્ન જ રહેતો નથી. આ રીતે એને પોતે અસમાન જાતીય દ્રવિડ પરિવારમાં પોતાનું સ્વરૂપ માને અને એને રાગદ્વેષ ન થાય એ પ્રશ્ન જ રહેતો નથી. એ પ્રશ્નનો કોઈ એમ કે અમારે રાજદ્વેષ મટાડવા છે, પણ મનુષ્યપણાનો મનુષ્યોચિત જે કર્તવ્ય છે એ તો અમારે કરવું નથી, કેમ કે એ તો અમારો માનવ ધર્મ પહેલો છે, એને કદી રાજદ્વેષ મટે શ્રી રાજેન્દ્રજી સ્વીકાર છે અને એ રીતે પરગ્રહરૂપ કર્મ સાથે સંબંધ કરતા હોવાથી, કર્મના ઉદયમાં એ જોડાયેલા રહેતા હોવાથી, અથવા કર્મના ઉદયમાં પરગ્રહ સાથે અને આત્મબુદ્ધિ એકતા બુદ્ધિ થતી હોવાથી તેઓ પર સમય છે અને પર સમય કહેવામાં આવ્યા છે. એ ખરેખર અજૈન છે એમ કહેતા કે સુખ ભગવાન આત્મ સ્વભાવમાં સ્થિત છે. ભગવાન સ્વરૂપ જે આત્માનું સ્વરૂપ છે, સ્વભાવ છે, એમાં જે સ્થિત છે, એમાં ઘણા ઉપયોગની સ્થિરતા છે. અનેકાંત દ્રષ્ટિવાળા લોકો તેની દ્રષ્ટિ અનેકાંત હોવાથી મનુષ્ય વ્યવહારનો આશ્રય નહીં કરતા, મનુષ્ય વ્યવહારનો આશ્રય નહીં કરતા, ભલે બારમા કદાચ પ્રવૃત્તિ પૂરી વૃત્તિ અનુસાર એ પૂર્વક્રમ અનુસાર છે, એનો એ આશ્રય કરતા નથી, આશ્રય નહીં કરતા થતા, એટલે એનો એ આધાર લેતા નથી. સ્વરૂપના આધારે એ પીડા છે અને પરગ્રહની પ્રવૃત્તિ મનમાં એનો એને આધાર દીધો નથી, એના આધારે પરિણમતા નથી. મનુષ્ય વ્યવહારનો આશ્રય નહીં કરતા અને આત્મ વ્યવહારનો આશ્રય કરતા હોવાથી અસ્થિના સ્થિતિ મનુષ્ય વ્યવહારનો આશ્રય ન કરે પછી બીજી ગરબડ કરે, મનુષ્ય વ્યવહારનો આશ્રય નહીં કરતા અને આત્મવ્યવહારનો આશ્રય કરતા હોવા રાગ રાગ બંધો રાગદેશમાં વિલીન પામે છે. વિકરાગ સ્વભાવના આશ્રય પરિણમતા એને રાગદેશની ઉત્પત્તિ થતી, અર્થાત રાગદ્વેષની થતા નથી, અર્થાત પરપ્રત્યે પરમ ઉદાસીન રહે છે. રાગદ્વેષ નક્કી થતો એટલે શું થાય છે કે પરદ્રવ્યને જણાતા નથી, પરદ્રવ્ય જ્ઞાન ગુચર થવા છતાં તે પ્રત્યે તેની ઉદાસીનતા રહે. એ તો પાને પાને એ વાત છે. પરમાગમની ખૂબી જ એ છે કે ક્યાંયથી પણ માણસ જો ઉપાડે એમ નથી કે પહેલેથી હલમ સુધી વાંચે ત્યારે જ એને સમજાય, ગમે ત્યાંથી ઉપાડે તો એને એનો તાત્પર્ય નીકળ્યા વગર, ગાથાએ ગાથાએ વિતરાગતાનો તાત્પર્ય રહેલું છે. વિતરાગતા એને મળ્યા વિના ધીરે નહીં ગમે થોડો પરિચિત શરૂમાં થોડો પરિચિત માગે છે. દંડન જણ્યા હોય એને શરૂઆતમાં થોડો પરિચિત હોવો, એ તો ગમે તે વિષયમાં કોઈ પણ વિષયમાં એને આ તો બહુ મહાન જબરજસ્ત આત્માને અનંત સંસાર છૂટવાનું અને મોક્ષપદની પ્રાપ્તિનું નિમિત્ત છે, પણ ગમે તે વિષયમાં એને પરિચય તો કરવો જ પડે છે. એની સફળતા મળે છે આ રીતે બનતો. પોતાનું હિતની દરકાર કેટલી છે એના ઉપર બધા આધાર છે. પોતાના હિતની કેટલી દરકાર છે એટલે કે પોતાના હિતના પ્રયોજનની દ્રષ્ટિ એકદમ જો તીક્ષ્ણ ન હોય, તીખી ન હોય, તો એને અનેક જગ્યાએ ફસાવાનું બને છે. ક્યાંય ને ક્યાંય એવી રીતે રોકાય છે કે એનો ઉપયોગ સ્વસનમુખ થઈ શકે એવી શક્તિ ઉપયોગમાં આવતી નથી.
શક્તિ બીજી બાજુ રોકાઈ જાય. વિકરાગી ગુરુ છે ને એ પોતે કોઈની અપેક્ષા રાખતા, મારે તારે તારી અપેક્ષા નથી, પછી તું મારા પ્રત્યે જો, મને કામમાં આવ, મને મદદ કર, મારી પડખે ઉભો રહે, કે મારી સેવા કર, કે મારી પ્રશંસા સ્તુતિ કર, એવી અપેક્ષા મારે. લોકોમાં કેમ કહેવાય છે કે મોઢા સામે કોળીઓ આવે એ કોને ન ગમે? સામાન્ય જનસમાજમાં એવું છે ને, પોતાને લાભનું કારણ થાય અથવા લાભ માનેલો લાભ દેખાય તો એને ગમે છે. અહીંયા કહે છે કે લાભ નુકસાનનો વિષય જ નથી, કોઈ પરદ્રવ્યના સંબંધે લાભ નુકસાનનો વિષય આત્માને નથી. પોતાનું ત્રિકાળી સ્વરૂપ એકરૂપ પરિપૂર્ણ એવું છે કે એમાં તો કદી કોઈ લાભ આવવાની જગ્યા નથી, પોતે જ લાભ સ્વરૂપ છે. પારિણામિક ભાવનો એક બીજો શબ્દ જ એ રીતે છે. શું માત્ર ખબર છે? આત્મલાભ પારિણામિક ભાવ છે ને, દ્રવ્ય આત્મલાભ, દ્રવ્યનો જે આત્મલાભ છે, પોતાને પોતાનો સ્વયંનો જે લાભ છે, એ પારિણામિક સ્વભાવ છે જે પરિપૂર્ણ છે. નવો લાભ મેળવવાનો બાકી રહીએ એટલો અવકાશ એમાં ન તો, એમાં કોઈ નુકસાન થવાની જગ્યા છે. દ્રવ્ય આત્મલાભ પારિણામિકો, એ દ્રવ્યનો આત્મલાભ છે. હવે લાભ નુકસાન નો જેટલો વિષય છે તે અવસ્થા પૂરતો છે. કાળી સ્વરૂપમાં તો એ કોઈ લાભ નુકસાન જેવું બની શકતો કે જે હું છું એટલે મારામાં તો લાભ નુકસાન થઈ શકતો. વર્તમાન અવસ્થામાં લાભ નુકસાનની ગણતરી કેટલી છે? જેટલો વિકૃત વિકાર ભાવ, જેટલું એ અનુસાર થતું દુઃખ, જેટલો વિકાર ભાવ એ અનુસાર થતું દુઃખ, જેટલું નુકસાન, જેટલો અવિકાર એ પરિણમન અને સુખ, બસ એટલો લાભ, એટલો લાભ નુકસાનનો હિસાબ પર્યાય પૂરતો ગણવામાં આવે છે. બાકી કોઈ સ્વરદ્રવ્યને લઈને લાભ નુકસાન છે કે આ હોય તો ઠીક ને આ ન હોય તો ઠીક, એ તો ભૂલમાં જ પ્રશ્ન છે. સ્વરદ્રવ્ય પ્રત્યે આત્મવ્યવહારના આશ્રયમાં પરમ ઉદાસીન રહે છે, કેમ કે એને લાભ નુકસાનનો ખરેખર પ્રસંગ નથી, કોઈ પ્રસંગ નથી. અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ નહીં કરતા, પરદ્રવ્યરૂપ કર્મ સાથે કર્મના ઉદયમાં નહીં જોડાતા, કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ કરતા હોવાથી, અહીંયા સ્વદ્રવ્ય સાથે સંબંધ કરતા નથી, આશ્રય કરતા નથી ને એટલે સંબંધ કરતા નથી, અને નિજ સ્વરૂપનો આશ્રય વર્તતો હોવાથી પોતાની સાથે સંબંધ કરે છે, એમ ભેદ નિરીક્ષાથી કહેવામાં આવે છે. ભેદ નિરીક્ષાથી એટલે પરિણામમાં, ઉપયોગમાં વિષય પોતે છે, તેથી પોતે પોતાનો સંબંધ કર્યો એમ કહેવામાં આવે છે. ત્યાં હું મારો સંબંધ કરું છું એમ રહેતો, અને પોતાને અને પોતાની વચમાં સંબંધ છો એ તો કહેવા માત્ર, તેથી તેઓ સ્વસમય છે. પોતાના સ્વરૂપાશ્રયમાં રહેલા તે સ્વસમય રૂપ છે અને પરાશ્રયથી વિરક્ત થયા હોવાથી છૂટા થયા હોવાથી પરદ્રવ્ય સાથે પરસમય પણ છૂટી ગયો છે. પરદ્રવ્ય સાથે અનાદિનું પરસમય પણ વર્તે છે એટલે ન છૂટી શકે કે કઈ પ્રશ્ન નથી. એ તો પલટતી ચીજ હોવાથી એમાં પલટો થવો અને એ સમ્યક પ્રકારે પલટો થવો એ તો વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનો સ્વભાવ છે. એમ થવું એવું જ સ્વવસ્તુમાં રહેલું છે. એમ ન થવું એ સ્વવસ્તુની મૂળ ચીજ સ્વભાવગત ચીજ છે. એમ પ્રસંગાયાતાં પરસમય સ્વસમય વ્યવસ્થા કરી. હવે પ્રસંગ અનુસાર, પ્રસંગ અનુસાર એટલે આગળની ગાથામાં પર્યાય મુંડા પરસમયા છે એ પ્રસંગ અનુસાર એ અનુસંધાનમાં મૂળ શબ્દ વાક્ય છે ગુજરાતીમાં આનુષંગિક. સંસ્કૃતમાં પણ અમૃતચંદ્રાચાર્ય એ શબ્દ વાક્ય છે અથવા અનુષંગિકી સ્વસમય પરસમય વ્યવસ્થામ અનુસંધાન રૂપે વ્યવસ્થા કરતી હતી. પરસમય અને સ્વસમયની વ્યવસ્થા કેવી છે પર્યાયમાં રત છે એવા જીવો, નિરત એટલે વિશેષપણે રત છે એવા જીવો એની પ્રતિ અત્યંત રક્ત છે એને નિરત કહેવામાં. પર્યાયુ નિરતા જીવા તે પરસમાયા ઇતિ નિર્દિષ્ટા કથિતા, તે પરસમય છે એમ નિર્દેશ કરેલું છે અથવા એમ કહેલું છે. ભગવાને એમ કહ્યું છે કે જે જીવો પર્યાયમાં રત છે તે પરસમય છે, તે અજ્ઞાની છે, તે સંસારી છે. જે તે કર્મના ઉદયને પ્રાપ્ત એવા જે પ્રસંગો મનુષ્ય માંડીને જેટલા હોય એટલા તે તમામ બાહ્ય પ્રસંગો એમાં જે નિરત છે, એમાં જે તલ્લીન છે, તે પરસમય છે, તે અજ્ઞાન છે. આ અજ્ઞાનનું લક્ષણ બતાવ્યું. તે સંસારમાં પરિભ્રમણ કરતા જીવનનું મુખ્ય લક્ષણ શું મુખ્ય લક્ષણ છે કે જે કોઈ ઉદય અનુસાર પ્રસંગ મળે છે એમાં એ તલ્લીન થઈ જાય છે. એ જ સર્વસ્વ એનું, એ સિવાય એને બીજું કઈ તે કાળે સર્વસ્વ પાછું નથી. બધું એમ આવી જાય છે, આમ આવી ગયો ને ભાવાર્થમાં. હું મનુષ્ય છું, શરીર વગેરેની ક્રિયાઓ હું કરું છું. અત્યાર સુધી મેં મારી તંદુરસ્તી જાળવી રાખી ઠીક, અને એમાં હું બરાબર નિપુણ છું. બીજાને ખબર ન પડે ને મને બરાબર ખબર પડે આવશે કે સમજી આપણે અને આમાં આ નોકરી ધંધોમાં આવી ગયો. સ્ત્રી પુત્ર ધન આદિ નો ગ્રહણ ત્યાગ, આ પરિવાર મારો છે, આ સ્ત્રી મારી છે, અથવા આ પુરુષ મારો છે, અથવા આ પુત્ર પુત્રાદિ મારા છે એમ એ વગેરે. આ ઘર મારું છે, આટલી આબરૂ મારી છે, બધું એમાં આવી જાય છે. અહીં તો ભગવાન એમ કહેશે ભાઈ હું અનંત ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, આ તને શું થઈ ગયું છે એમ કહેશે. નાનપણ થાય ત્યારે એમ કહેવામાં આવ્યું, અરે રે આને શું થઈ ગયું, આ એકદમ એને આત્મવ્યવહાર છોડી દીધો. એમ માનવું, એમ પરિણમવું, એનું લક્ષણ બતાવ્યું છે. એ પરસમયા ઇતિ નિર્દિષ્ટા પથિતા. હવે જે પોતાનું જ અનુભવ નથી કરતો અને પોતાનું જ ગુરુ કરે છે, એ બીજાનું શું કરશે? પોતાનું ભલું કરે એ તો એમ કહે છે કે બીજાનું ભલું દૂરું કરવાનું અશક્ય છે, એ તો વસ્તુના સ્વરૂપમાં જ નથી. હું તો તારું ભલું ગુરુ કરવું એ જે તારા હાથની વાત છે, એમાં તું તારું ભલું નહીં કરતા તારું ગુરુ કરે છો તો શું તો દયાને પાત્ર છો, બીજું તો કાંઈ રહેતો. હું તે પર સમય આવી નિર્દિષ્ટા તથા હિ ત્યાં રીતે કે મનુષ્યાદિ પર્યાય રૂપો ઇતિ અહંકારો બન્ય તે. અહંકારની વ્યાખ્યા છે, હું મનુષ્ય પર્યાય છું એ વગેરે જે અહંપણું કરવું તેને અહંકાર કહેવામાં આવે છે. એમ કે છે કે જ્યાં આત્મા નથી એટલે કે જ્યાં પોતે નથી ત્યાં અહંપણું કરવું, પોતાનું અસ્તિત્વ નથી ત્યાં અહંપણું કરવું તેને અહંકાર રૂપ વિકાર કહેવામાં. વિકારી અહંકાર છે. જ્યાં પોતાનું વિકાર અસ્તિત્વ સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વભાવ છે, બોલ્યું છે આગળ સત્તા ઉપર તો આગળ ઘણી વાત છે અનુસંધાનમાં જ આવે છે. એની ગાથાઓ તે છે કે એ જ્યાં સત્તા છે, સ્વરૂપ અસ્તિત્વ છે, ત્યાં અહંપણું કરવું એ નિર્વિકાર, એ સત્ય સમીચીન અહંકાર છે. એમાં કાંઈ ખોટું નથી. પણ જ્યાં પોતે નથી, પોતાનું અસ્તિત્વ નથી, એવું શરીર પરિવાર માંડીને જેટલા કોઈ પર સંયોગો છે એમાં અહંપણું કરવું એ મિથ્યા અહંકાર. મનુષ્ય આદિ પર્યાય રૂપો અહમ ઇતિ અહંકારો ગણ્ય તે. મનુષ્ય વગેરે પર્યાય તે હું એને મિથ્યા અહંકાર કહેવામાં આવે છે. આ અભિમાન મૂળ અહીંથી ઉત્પન્ન થાય છે. પછી જાતિ મદ, કુળ મદ, ધન મદ, જ્ઞાન મદ એ બધું અહીંથી ઉત્પન્ન થઈ. એ કયું જ્ઞાન છે? સરોક્ષમ જ્ઞાન, બુદ્ધિ. ઘણી બુદ્ધિ હોય તો એને એમાં અહમ પણ થાય કે હું આવો, એ પણ એને અહંકારનું સ્થાન છે, ત્યાં અહંકાર છે. મનુષ્યાદિ શરીરમ તત્શરીર આધાર ઉત્પન્ન પંચેન્દ્રિય વિશેષ સ્વરૂપમ છ મમ ઇતિ મમકારો ગણ્ય તે. અહંકાર અને મમકાર મારા પણ કરે છે. ક્યાં કરે છે? કે મનુષ્યાદિ શરીરમ, એ શરીર તો તારું છૂટી જવાનું. શરીર કાંઈ અનાદિ અનંત નથી, એ તો અમુક કાળે ઉગ્યું, એ અમુક કાળે સંયોગ થયો, એ છૂટો પડ્યો. ધાન છે રૂપના દાળ ભાત સાત શરીરનું બંધારણ થાય છે. એ મારું મનુષ્યાદિ શરીરમ, એ શરીર અને તે શરીરના આધારે ઉત્પન્ન એવી પંચેન્દ્રિય વિષય સુખ, એનાથી મળતું જે સુખ, સારું સારું આહારમાં મળે, સારું સુગંધ મળે, સારા ફૂલ મળે, એ વગેરે સારો સ્તર પાંચ ઇન્દ્રિયમાં વિશેષ એ મારા છે. આટલી અનુકૂળતા મારી છે, શરીરની તંદુરસ્તી મારી અનુકૂળતા છે, અને બારમાં મને સુખ સુખોડ ના સાધનો એ મારી અનુકૂળતા છે એને મમકાર કહેવામાં આવે છે. જ્યાં એનું ઉદાસીન પણ ઓગણું ઘટે ત્યાં એની અપેક્ષા વૃત્તિ રહે છે કે આ મને ઠીક છે. ઉપેક્ષાના બદલે અપેક્ષા થાય છે એ જીવની ઊંધાઈ પરમ ઉદાસીન લીધું ને ભાવાર્થ બહુ સારો કહે છે કે મનુષ્ય આદિ શરીરમ તત્ શરીર આધાર ઉત્તમ તે શરીરના આધારે ઉત્તમ થતું વિષય સુખ પાંચ ઇન્દ્રિયનું એ સ્વરૂપમાં અહંકાર અથવા મમતા કહેવામાં એક સમયની પર્યાયમાં પણ જે મમત્વ બુદ્ધિ મને આવતી નથી એ જ્ઞાની સ્વરૂપ છે. આ તો મૂળથી પોતાના ત્રિકાળી સ્વરૂપનું મમત્વ છૂટે છે એટલે શરીર આદિ ચોખ્ખા પર દ્રવ્યો છે એમાં પણ મમત્વ કરવા લાગે છે. આટલું મારું ને આ સિવાય નહીં. બેંક બેલેન્સ મારી હું આત્મા છું એમ ભૂલ તો તું ગમે તેમ માન બાકી આત્મા પણ એ માનતા તો એમાં કઈ આવે વિજ્ઞાન નો વિષય એવો છે જ્યાં સ્વરૂપ ના આશ્રયે વિજ્ઞાન વર્તે છે વિજ્ઞાન થાય છે ત્યાં એને અવસ્થાની પૂર્ણતા નહીં હોવાથી અવસ્થામાં ઉપજતો જે રાગ એમાં પોતે કરે છે હું કરતા પણ ભાસતો નથી. મમત્વ છૂટી ગયું ને એ હું છું એ મારો રાગ છે એ મેં કર્યો એ મમત્વ ક્યાંથી છૂટી ગયું છે એનો વિષય તો પોતા પણ થવાનો પ્રશ્ન જ રહેતો. એ રાગનો વિષય જે પરદ્રવ છે એમાં એને મમત્વ થાય પોતા પણ ભાષે એ તો બિલકુલ બંધો ભિનગ્રહ છે. ભિનગ્રહના ને નિમિત્તે ઉત્પન્ન થતો વિકારાંશ છે અને આ બાજુ સ્વરૂપનું સંચેતન છે એમાં વેદનથી જ તફાવત ઉભો થઈ જાય એ મોટી દિવાલ છે એટલે અહીંયા લીધું છે કે જીવને જયારે એવો પ્રકાર અંતર્મુખ નો નથી ત્યારે મનુષ્યાદી શરીર અને એ શરીરના નિમિત્તે એના આધારે એનો આશ્રય કરીને ઉત્પન્ન થતો પ્રકારનો ઠીકપણો ઠીકપણોમાં ઠીકપણો એના પેટાભેદમાં આપોઆપ આવી જાય છે. કેમ કે અનુકૂળતા અને પ્રતિકૂળતાનું લાગવું એ એક સિક્કાની બે બાજુ એને મમકાર અથવા મમત્વ કહેવામાં આવે છે અને મમતા થાય ત્યાં દુઃખ ન થાય એ પ્રશ્ન જ રહેતો નથી. કોઈ એમ કહે કે મમતા કરીએ પણ અમારે દુઃખ ન જોઈએ ન ભૂતો ન ભવિષ્યથી એવું કોઈ કાળે બન્યું નથી કે મમતા કરનારને દુઃખ થયું ન હોય એવું કોઈ કાળે બનશે નહીં કે મમતા થાય અને દુઃખ નહીં થાય. કેમ કે એ પોતે જ પરાધીન બીજા પરદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થતું દુઃખમય વિકારી પરિણામ છે એ અહંકાર અને અહંકારની અહીંયા વ્યાખ્યા કરી તાભ્યામ પરિણતા હા તે બંને રૂપે દ્વિવચન છે. તે બંને રૂપે પરિણમતો એટલે અહંકાર અને મમકાર રૂપે પરિણમતા, મમકાર અહંકાર રહિત પરમ ચૈતન્ય ચમત્કાર પરિણતે ચુતા યે તે કર્મોદય જનિત પરપર્યાય નિરતત્વા પરસમયા મિથ્યા દ્રષ્ટિઓ ઉપન્યંતે. આ જીવો કે જે અહંકાર અને મમકાર રહિત એવો જે ચૈતન્ય ચમત્કાર ભગવાન પરમાત્મા છે એની પરિણતિથી જે ચ્યુત છે તે આ રીતે પરિણમેલા છે તે કર્મોદય જનિત પરપર્યાયમાં નિરત છે, તે કર્મના ઉદયમાં તન્મય થઈને પરિણમતા છે. પ્રતિ સમય નવો નવો કર્મનો ઉદય આવે છે અને તે કર્મોદયમાં એ નિરત થઈને તલ્લીન થઈને પરિણમી જાય છે. જ્યાં એનું પોતાનું સ્થાન સાબુત રહેતું નથી ત્યાં પછી કર્મના ઉદયમાં પ્રણાયને વિભિન્ન પ્રકારે રાગ દ્વેષમાં પરિણમી જાય છે. તે પર સમય છે તેને પર સમય કહેવામાં આવ્યા છે અથવા એને જ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યા છે. એને પર સમય કહો, મિથ્યા દ્રષ્ટિ કહો, અધર્મી કહો, અધર્મી છે ને, ધર્મ નથી તેથી એને અધર્મી કહેવામાં આવે છે. સમય એટલે વસ્તુ, સમય એટલે વસ્તુ એકલી સાથે જાણે અને પરિણમે એવી વસ્તુ તે આત્મા તે સ્વસમય, સમય તે પરિણમ તે સમય પરિણમ થાય છે. જે પદાર્થ પરિણમે છે તેને સમય કહેવામાં આવે છે. છ દ્રવ્ય કહો કે છ સમય કહો એની મૂળ વ્યાખ્યા છે. આત્મા તન્મય થાય છે તેથી આત્માને પર સમય કહે છે. સ્વસમયનો આશ્રય લે છે તેથી આત્માને સ્વસમય કહેવામાં આવે છે. સ્વસમય કહો તે સમયસાર કહો આત્મા એના ઉપર છું તો સમયસાર શબ્દ આવ્યો. પોતે સમય છે અને એમાં સાર કહેતા કોઈ વિપરીત પણ નથી. પોતાના ત્રિકાળી સ્વરૂપમાં કોઈ રાગ કોઈ પરદ્રવ્યનું વેલશેર પણ નહીં હોવાથી એને સમય સાર એમ કહેવામાં આવે છે. આત્મવસ્તુનું મૂળ મૂડી તેને સમય સાર કહેવામાં આવે છે. એટલે તને નમસ્કાર કર્યો. સમય સારને પહેલી પહેલા મંગળિકના પ્રશ્નમાં નમસ્તમય સાર આવ્યો. સમય સારને હું નમસ્કાર કરું છું કે જે સ્વાનુભૂતિથી પ્રકાશમાન થાય છે. મારી સ્વાનુભૂતિ દ્વારા જે મને પ્રકાશમાન છે, વિગનગોચર છે એવા નિજ સમયના સારને હું નમસ્કાર કરું છું. એમાં એમને કહ્યું કે હું ભગવાનને નમસ્કાર કરું, સમય સારને હું નમસ્કાર જાણતા જ્ઞાની નથી ને તે સ્વસમય ને જાણતા જ્ઞાન છે ને સુખ છે તેથી એને નમસ્કાર કરવામાં આવે. બહુ સારી અધ્યાત્મ પ્રધાન ટીકા છે. શું કહે છે એ રીતે કે તે રૂપે પરિણમતો અહંકાર અને મમકાર રૂપે પરિણમતો, એટલે કે અહંકાર અને મમકાર વિનાનો જે ચેતન ચમત્કારની પરિણતિ છે મૂળ સ્વરૂપમાં એ વિકાર નથી, અવિકારી સ્વરૂપમાં તો વિકાર નથી. એટલે વિકારની વ્યાખ્યા કરીને એનાથી રહીત ચૈતન્ય કહો. મમકાર અહંકાર રહીત પરમ ચૈતન્ય ચમત્કાર પરિણતે ચુકા. એવા પરમ ચૈતન્ય જે પરમ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ છે, એ ચમત્કારિક સ્વરૂપ છે આત્માનું. જેને જે ચૈતન્ય ચમત્કારને જોતા સાદી અનંતપણે પછી એની અસર પરિણામમાંથી તી, એટલે એને ચમત્કારિક કહેવામાં. કોઈ ચમત્કાર જોયો ત્યારે વિસ્મય પામે છે ને, મારે એવો ચમત્કાર જોયો, એવો ચમત્કાર જોયો, ત્યાંથી ભૂલાતો નથી. અહીં તો કહે છે કે આત્માનું જે પરમ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ છે, એટલે એને ચમત્કાર ચમત્કારિક સ્વરૂપ કહેવું છે. એને જાણનાર, એને અનુભૂતિમાં લેનારને એની અસર કદી એના પરિણામ ઉપરથી અનંતકાળ પર્યંત જતી નથી. એ વર્તુક વૃત્તો તો પૂરો થઈ જાય છે. એનાથી જે ચૂક છે તે કર્મોદય જનિત પર્યાયથી નિરખ હોવાથી એને પર સમય અથવા મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યા છે. આદ સામી ઠીલા આત્મસ્વરાજ એ પણ આત્મ સ્વરૂપે સ્થિત છે. સ્વસમયા મંતવ્યા જ્ઞાતવ્યા વળી જે આત્મ સ્વરૂપમાં સ્થિર છે, જેનો ઉપયોગ આત્મ સ્વરૂપમાં લાગેલો છે અથવા જેનો ઉપયોગ આત્માના અસંખ્ય પ્રદેશમાં પ્રસરી ગયો છે, એ સ્વસમય માનવામાં આવ્યા છે અથવા જાણવામાં આવ્યા છે. તે સ્વસમયા મંતવ્યા જ્ઞાતવ્યા માનવામાં આવ્યા છે અથવા જાણવામાં આવ્યા છે. સભ્યતા તે આ રીતે એનું પણ વિસ્તાર થોડો કરે છે, બંનેનો થોડો વિસ્તાર. અનેક અપવર સંચારિત એક રત્ન પ્રદીપ ઇવ અનેક શરીરેશુ એકોહમ ઇતિ દૃઢ સંસ્કારેણ નિજ શુદ્ધાત્મનિ સ્થિતા એતે કર્મોદય જનિત પર્યાય પ્રણીત રહિતત્વાત સ્વસમયા ભવંતિ ઇતિ અર્થઃ. અનેક ઉપર સંચારિત આવો દીવાનો જે દૃષ્ટાંત લીધો ને, લીધો છે અનેક ઓરડાઓમાં સંચારિત રત્નદીપકની જેમ છે કે અનાદિથી અનંતા શરીરમાં સંયોગ ધારતો, સંયોગ સંયોગ વિયોગ, સંયોગ વિયોગ ધારતો ધારતો અહીં સુધી આવ્યો. જ્યાં એને નિત્યાનંદ સ્વરૂપનું જ્ઞાન થયું ત્યાં એને જોયું કે દરેક શરીરમાં હું જ અખંડપણે હતો, એમાં એકે શરીર રૂપે હું થયો. અત્યારે આ શરીર રૂપે થયો નથી ને, ભૂતકાળમાં બીજા કોઈ શરીર રૂપે હું થઈ ગયો નહોતો. પણ તે ભાવ થયા હતા ને, કે ભાવ થયા તે મારા સ્વરૂપની ચીજ નહીં, હું મને ભૂલ્યો હતો તેથી ભાઈ હું મારા અભાવપણાને પામ્યો હતો એમ તો બન્યું નથી. ભૂલી ગયો તો એટલી વાત જરૂર છે, પણ તેથી હું નહોતો અભાવ નાશ થઈ ગયો છે એ પ્રશ્ન છે. તેથી અત્યારે એમ ભાસે કે એ કોઈ ભાવ રૂપે, કોઈ ભાવના શરીર રૂપે હું તો કદી જ થયો નથી. જો થઈ ગયો હોય તો અત્યારે હું જે મને અનુભવમાં આવું છું એમ બની શકે નહીં. એમ છે એ એટલે એમ બીજું છે, જેમ અનિગુરડામાં દીવાને લઈ જવામાં આવે તો પણ ગુરડા સાથે દીવાને કાંઈ સંબંધ નથી. એ ગુરડાને પ્રકાશીને બીજા ઉરડામાં દીવો જાય, બીજા ઉરડાને પ્રકાશીને ત્રીજા ઉરડામાં દીવો જાય. દીવું દીવું અલિપ્ત છે, અનેક ઓરડાઓમાં પસાર થતો દીવો ઓરડાઓથી અલિપ્ત છે, એને કઈ સંબંધ રહેતો નથી. કેટલી વિશાળ દ્રષ્ટિ છે આમાં આત્માની. આ તો એક ભાવમાં અથવા એક ભાવના એક પ્રસંગમાં સર્વસ્વ માનીને ટીંગાઈ જાય છે, એમ થાય છે ને. એટલા રાગદ્વેષમાં છે જીવ કે એક ભાવ અથવા એક ભાવનો પ્રસંગ કોઈ હોય બસ, જાણે એ વખતે તો એ જ સર્વસ્વ થઈ ગયો. એ છે કે એટલી ટૂંકી દ્રષ્ટિ છે કે જેમાં ત્રિકાળી પણ લક્ષમાં જ રહે. આપણે એક સાથે ત્રિકાળી પણ રહ્યું છે, અનિગુરડામાં જેમ જીવો ચાલ્યો જાય છે એમ આ આત્મા ભલે અનેક શરીરોના સંયોગોમાં આવ્યો હોય, સળંગ એક અખંડ તત્વ છે એમાં એને ક્યાંય એની અખંડતામાં બાધા આવી છે એવું મૂળ વસ્તુના સ્વરૂપમાં બીજું નથી. બીજું ઘણું કરવું પડતું નથી. વસ્તુની સ્વ વસ્તુની મુખ્યતામાં આપોઆપ બધું ગૌણ થઈ જાય છે, એવી જ વસ્તુ છે. એ દીવાની જેમ અનેક શરીરે સોંપી એકો હમ, અનેક શરીરોમાં પણ હું એક જ છું. ઇતિ દ્રઢ સંસ્કારેણ, એવા દ્રઢ સંસ્કારથી, એવા દ્રઢ સંસ્કાર દ્વારા નિજ શુદ્ધાત્મની સ્થિતા, એવા સંસ્કાર પૂર્વકે નિજ સ્વરૂપમાં સ્થિર થયો છે એમને અધરથી સ્થિર થયો. અનેક શરીરોમાં હું એક અખંડ છું, ક્યાંય મારી ખંડિતતા થઈ નથી. અખંડ સ્વરૂપ એવું એવું છે, અખંડાનંદ સ્વરૂપ. અખંડાનંદ કહે છે ને, બહુ પ્રતિષ્ઠ શબ્દ છે અખંડાનંદ. આત્માનું સ્વરૂપ છે, ખરેખર અખંડ સ્વરૂપે આત્મા ત્રિકાળ રહેલો છે, સર્વકાળે રહેલો છે, અત્યારે પણ રહેલો છે. એવો જે દ્રઢ સંસ્કાર છે, નિજ સ્વરૂપનો જે દ્રઢ સંસ્કાર છે, એમાં હું મનુષ્ય છું એ સંસ્કાર રહી શકતો નથી. અને હું મનુષ્ય થઈ ગયો છું એમાં હું ત્રિકાળી આત્મ સ્વરૂપે છું, અખંડ આત્મ સ્વરૂપે છું એ સંસ્કાર રહેતો સંસ્કાર છે. ઊંડી ચીજ છે, પરિણામ ઉપર આવતી ઊંડી અસરને સંસ્કાર કહેવામાં આવે છે. કોઈ જીવને પોતાના હિતની તીવ્ર અભિલાષા થાય, એને આ વાત ક્યારેક સંભળાઈ જાય ત્યારે એને એના સંસ્કાર પડી બહુ રૂચે છે. લક્ષક્રિયા ઉપર છે, હું દિગંબર મુનિ છું અને મુનિ હોવાથી મારે આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ. મનુષ્ય પર્યાયને આશ્રય કરીને પાયામાં રાખીને જ બધું સંસ્કાર બધા એક જ સંસ્કાર જાય. આમ એવું છે કે આમ દ્રષ્ટિકોણ, જ્યારે જીવ પાયામાં વિપરીતતા રાખે છે ત્યારે જેટલું બળ વિશેષ થાય છે એની અવસ્થામાં જેટલી વીર્ય શક્તિ વિશેષપણે કામ કરે છે પાયામાં વિપરીત થાય છે. કે તે આત્માથી વધુ દૂર જાય છે. સમજે પણ દીક્ષા લીધા પછી સમજે પણ ભલે ધર્મ નો હોતો નથી પણ ધર્મ નું માનો હોય છે. પોતાના રાગ ને વિસ્તારના રાગ ને પોષણ એના રાગ નું પોષણ થાય છે. પોષણ થતું યથાર્થતા આવી એ મૂળ નીતિ છે. જો એને યથાર્થતા સમજણના કાળમાં સ્વાધ્યાય વખતે જે સમજણ નો કાળ છે, જે શરૂઆત નો કાળ છે, એમાં જો યથાર્થતા ન આવી અયથાર્થતા થઈ ગઈ, જેટલો કોઈ જ્ઞાનાદિનો વિકાસ થશે, જ્ઞાનાદિનો વિકાસ થશે, તે વિપર્યાસ વધવામાં અન્વિતભૂત થશે. બહુ જ્ઞાનનો ઉગાડો છે, બહુ જ્ઞાનનો ઉગાડો છે. ભાઈ તારા તો હવે 12 વાગી જાય છે, હું આમાં બીજું કાંઈ છે આપણે બહુ સાવધાનીનો રસ્તો છે. એ દૃષ્ટિ જુઓ, સાવધાની પોતાની માગે એવું આ પ્રકાર છે. નેચર ક્યાં ઊંધો પડી જાય એને ખબર છે ને. પ્રવૃત્તિનું દૃષ્ટાંતો ખરેખર પોતાના માટે છે. લોકો એને આટલું કર્યું તો અહીંયા તો ભલે એટલું ન કર્યું, પણ જેટલું કર્યું એમાં એ સાંભળતા છે કે નહીં એને જો તપાસવામાં ન આવે તો આખી લાઈન થઈ જાય. હું ગમે એટલી હિંમત હોય તો ઊંધામાં આગળ કરે કે ન કરે છે, એમાં યથાર્થતા છે કે નહીં. દ્રઢ સંસ્કાર થી આત્માના ત્રિકાળીના દ્રઢ સંસ્કાર થી જે શુભાત્મામાં સ્થિર છે, તે કર્મોદય જનિત પર્યાય પરિણતિથી રહિત હોવાથી કર્મના ઉદય જનિત જે પર્યાય પરિણતિ એમાં એનો આશ્રય નહીં કરતો હોવાથી એને સ્વસમય કહેવામાં આવ્યો છે. એ સ્વસમય થયો છે એવો અહીંયા અર્થ છે. તે અહીંયા આશ્રય કહેનારનો છે. હવે દ્રવ્યનું લક્ષણ દર્શાવે છે. દ્રવ્યનું લક્ષણ દ્રવ્ય કહ્યું ને આગળ શું શું છે દ્રવ્યમાં, તેનાથી સહિત છે દ્રવ્ય. પરિતપ્ત સાગરનો સ્વાદ અવસ્થિત હોવાથી એને અવસ્થા કહેવામાં આવે છે. એ રીતે ગુણ વાળું અને પર્યાય સહિત છે તેને દ્રવ કહેવામાં આવે છે, એને દ્રવ કહે છે. અને દ્રવ સ્વભાવ નહીં, દ્રવ ગુણ છે. દ્રવ અને દ્રવ સ્વભાવ, દ્રવ સ્વભાવને કોઈ વાર ટૂંકા નામથી દ્રવ કહેવાય છે, પણ અહીંયા દ્રવની વાત છે. દ્રવ સ્વભાવની વાત ફક્ત લીધી પદાર્થની જે સત્તા છે એ પછી એનો વિસ્તાર કરશે. મૂળમાંથી જે વાત લેશે સ્વરૂપ અને સ્વરૂપ પદાર્થની જે સત્તા છે એવી છે કે ઉત્પાદ પ્રવૃત્ત છે એ સત્તા, અને એવી સત્તા તે દ્રવનું લક્ષણ છે. દ્રવનું હોવા પણ એ દ્રવનું લક્ષણ છે. દ્રવ ક્યાંથી જણાય છે, કયા લક્ષણથી જણાય છે, કે દ્રવના હોવાપણાથી દ્રવ જણાય. પછી પોતાનું હોવાપણ પોતાના વિશિષ્ટ જ્ઞાન દ્વારા જણાય. જ્ઞાન પણ હું છું, હું છું શું છે કે હોવા પણ તો સાદ્રશ અસ્તિત્વમાં બે લોકો સ્વરૂપ અસ્તિત્વ અને સાદ્રશ અસ્તિત્વ. સાદ્રશ અસ્તિત્વ તો બધા પણ છે, તો હું કેવો છું કે હું જ્ઞાન સ્વરૂપ છું અથવા ચેતના સ્વરૂપ છું એમ પોતાના ભિન્ન અસ્તિત્વને પોતે પોતાથી આ વિશ્વમાં જે સ્વભાવ ભેદ કર્યા વિના, એટલે સ્વભાવને ભેદ્યા વિના, સ્વભાવને છેદ્યા વિના, સ્વભાવને તોડ્યા વિના એમ કે છે. ભલે આત્મા એના ઘણા અત્યંત પ્રચુર વિકારને લઈને નિગોદની પરિણત હોય, તો પણ સ્વભાવને ભેદ્યા વિના એ પરિણમો ગીતામાં જેવો શ્લોક આવે છે, આત્માને છેદી શકાતો નથી, ભેદી શકાતો નથી, કળાવી શકાતો નથી, કળાવી શકાતો નથી, સૂકવી શકાતો નથી, ઘણા બોલાવે છે. અહીં કહે છે કે આ વિશ્વમાં જે સ્વભાવ ભેદ કર્યા વિના ઉત્પાદ વ્યય ધ્રવ ત્રયથી લક્ષિત થાય છે અને ગુણ પર્યાય વ્યયથી લક્ષિત થાય છે. ઉત્પાદ વ્યય અને ધ્રવ એવા ત્રણ અંશમાં દેખાય છે અને ગુણ અને પર્યાય એવા બે લક્ષણ એવા એવું એવું લક્ષણમાં બે ગુણો ગણાય છે, એનાથી લક્ષિત થાય છે. ઉત્પાદ વ્યય ધ્રુવ એવા ત્રયથી લક્ષિત થાય છે અને ગુણ પર્ય એવા દ્વયથી લક્ષિત થાય છે. તે દ્રવ છે, શરત રાખે છે. ઉત્પાદ વ્યય ધ્રુવ એ ત્રણેયથી જણાય તો સ્વભાવ ભેદ કર્યા વિના જણાય છે કે સ્વભાવનો ભેદ થઈને જણાય છે. સ્વભાવનો ભેદ જેમાં પણ કયો, સ્વાભાવિક એવી ચીજ છે કે જે અભેદ વસ્તુ છે, અભેદ તત્વ છે. અભેદ વસ્તુ કહેતા એ અભેદ તત્વ છે એ અભેદ સ્વભાવમાં ભેદ થયા વિના, ભેદ કર્યા વિના ઉત્પાદ ગુણ ત્રયથી લક્ષિત થાય છે, ગુણ પર્યાય દ્વયથી લક્ષિત થાય છે. આમ છે તે દ્રવ છે, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે ને, એટલે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે એટલે જ્ઞાનમાં જ્ઞેય થાય છે અથવા જ્ઞાનમાં જ્ઞેય લક્ષિત થાય છે, લક્ષ ગોચર થાય છે. લક્ષ છે ને એ જ્ઞાનનો ક્રિયા છે, લક્ષિત થવું એ જ્ઞાનનું કાર્ય છે. તો સમ્યક જ્ઞાનમાં એમ કેવું થાય, સ્વભાવ ભેદ કર્યા વિના આ વસ્તુને શરતમાં રાખી છે. સ્વભાવ ભેદ થઈને ઉત્પાદન ધ્રુવથી જણાય કે ગુણ પર્યાયથી જણાય તો એ જ્ઞાનમાં જ્ઞેય સમીચીનપણે લક્ષગોચર થતું નથી. એટલે આત્મ સાથે રાખ્યું, બહુ શૈલી પ્રવચન સાહેબની શૈલી છે. એ તો માણસ જો એ વિષયમાં ઊંડો ઉતરે તો એમ થાય કે ઓહો, કહેનારે ભેદથી વાત કરવી છે ને અભેદને છોડાવો.